माशाल्लाह ला हौला वला कुव्वता इल्ला बिल्लाहिल अलियल अजीम हसबुनल्लाहु व निमल वकील निमल मौला व निमन नसीर। औज़ु बिल्लाहि मिनश शैतानिर रजीम बिस्मिल्लाहिर रहमानिर रहीम अल्हम्दुलिल्लाहि रब्बिल आलमीन वस्सलातु वस्सलाम अला अशरफिल अंबियाए वल मुरसलीन नबीना हबीबना व शफील मुस्नबीन व रहमतुलिल आलमीन बिल कासिम मुहम्मद। अल्लाहुम्मा सल्ली अला मुहम्मद व आल मुहम्मद व अज्जिल फरज। असद अल्लाह गालिब गालिब कुल गालिब व मतलूब कुल तालिब इमाम मशारिकी वल मगारिब अली इब्न अबी तालिब। अल्लाहुम्मा सल्ली अला मुहम्मद व आल मुहम्मद व अज्जिल फरज फरजना बिहि। रब्बि इशरह ली सदरी व यस्सिर ली अमरी वाहलुल उक़दतम मिन लिसानी यफ़क़हु क़ौली। अल्लाहुम्मा कुल्ली वलीका अल हुज्जत इब्निल हसन सलवातुका अलैहि व अला आबाइहि फी हाज़िहि साते व फी कुल्ली सआ वलियन व हाफिज़न व क़ाइदन व नासिरा व दलीलन व ऐना हत्ता तुस्किनहु अर्ज़क़ा तौआ व तुमत्तियहु फीहा तवीला। अल्लाहुम्मा सल्लि अला मुहम्मद व आल मुहम्मद व अज्जिल फरजहुम व अला अहलि बैतिहि तय्यिबीन ताहिरीन अल-मासूमीन अल-मज़लूमीन व लअनतुल्लाहि अला अअदाइहिम अजमईन। अम्मा बादु फ़कत कालल्लाहु तबारक व ताला फ़ी किताबिहिल मजीद व फ़ुरक़ानिहिल हमीद व क़ौलहुल हक़। बिस्मिल्लाहिर रहमानिर रहीम यौमा ला यन्फ़ौ मालुम वला बनून इल्ला मन अतल्लाह बिकल्बिन सलीम। अल्लाहुम्मा सल्ली अला मुहम्मद व आल मुहम्मद व अज्जिल फरजहुम फरजना बिहि। अरबईन ना सोगवारो सलामुन अलैकुम व रहमतुल्लाहि व बरकातुहु। लायक हमद काबिल सना छे बाला बुजुर्ग दरजात जिन्हें इंसान ने खल्क करी अणगणित नेमतों थी नवाजिया छे। कुरान अने अहल बैत अलैहि सलाम जीवी नेमत अर्पण करिए। आज कुरान मजीद में सूरे शोरा आयत नंबर 88-89 में अल्लाह सुबहानु ताला फरमावे छे ते कयामत ना दिवसे न माल कोई नफो पहुँचाड़से न औलाद सिवाय के इंसान कल्बे सलीम पाक कल्ब पाक दिल लई अल्लाह नी हुजूर में हाजर थाय। तो अजाने गिरामी दिल पर नेमत छे एनु हकीकी शुक्र ई छे के एने बातिनी पाकिजगी आपवामां आवे एने पाक राखवामां आवे एना दुर्गुणों दूर करवामां आवे। जेम के आपणी वात चाली रही हती कि इंसाननुं दिल क्यारे सख्त थई जाय छे अमुक गुनाहोना कारणे इंसाननुं दिल सख्त थई जाय छे। आवो आजे आपणे ए ज वातने आगळ वधारीए અને એ ઇલ્મ હાસિલ કરીએ કે આખર દિલ કઠોર કેમ થાય છે દિલ સખ્ત શા માટે થઈ જાય છે। તો દિલની શક્તિનું હજી એક કારણ છે ગાયન સાંભળવું ગીત સાંભળવા। આ ગાના જ્યારે ઇન્સાન સાંભળે છે તો દિલ સખ્ત થઈ જાય છે। એની પછી બેહુદા અને ફાલતુ વાતો જ્યારે ઇન્સાન કરતા હોય છે તો એનાથી પણ દિલ સખ્ત થઈ જાય છે। એવી વાતો કે જેનો ન કોઈ દુનિયાવી ફાયદો હોય ન આખેરતનું બલકે સમય પણ બરબાદ થાય અને દિલ પણ સખ્ત થાય। લાંબી ઉમેદો હવસ કંજૂસ માણસ સાથેના સંબંધ અને એવા માલદારો પાસે અવર જવર કરવી કે જે બેરહેમ હોય આ બધી ચીજોથી ઇન્સાનનું દિલ જે છે એ સખ્ત બની જાય છે। ફકીર અને આલિમની પાસે જ્યારે અગર ઇન્સાન બેસે તો એના દિલની શક્તિ દૂર થઈ જાય છે। આ જ રીતે શહેરના વખતે શહેરીના વખતે અગર ઇન્સાન જાગે તો એના દિલની કઠોરતા દૂર થાય છે। એક હદીસમાં ઇમામ મોહમ્મદ બાકીર અલૈહિસ સલામ ફરમાવે છે બલા મુસીબતોમાંથી એક મુસીબત ફકીરી છે અને ફકીરીથી વધારે ખરાબ શરીરની બીમારી છે। કેમ કે ઇન્સાન એક રોટલી ખરીદીને પણ પેટ તો ભરી શકે છે પરંતુ બીમાર અગર ઇન્સાન હોય એને કેન્સર હોય તો 100 હોટલો માલિક કેમ ન હોય પણ એને કોઈ ફાયદો નથી। ત્યારબાદ ઇમામ ફરમાવે છે શરીરની બીમારી પણ વધારે ખરાબ એનાથી પણ વધારે ખરાબ છે દિલની બીમારી। અગર દિલ બીમાર છે તો આ બહુ જ ખરાબ પરિસ્થિતિ છે. કેમ કે અગર કોઈને કેન્સર છે તો એ પોતે મરશે, હાથ પગ તૂટેલો હશે તો પોતે તકલીફ ઉપાડશે, પણ અગર દિલનું બીમાર હશે તો પોતે તો પરેશાન થશે જ, બીજાને પણ પરેશાન કરશે. જેમ કે હસત કરવાવાળો, પોતાનું દિલ તો બીમાર છે પણ આ હાસિદ જે છે એની નિશાની છે કે બીજાની ગીબત કરે છે, ચાપલૂસી કરે છે, તો એની બીમારી બીજાઓને નુકસાન પહોંચાડી શકે છે. જ્યારે ઇન્સાનનું દિલ અઝીઝાની ગેરામી સખ્ત થઈ જાય છે તો તેનો અસર એ છે કે તેની આંખો સુકાઈ જાય છે. અગર એ દુઆઓ સાંભળે, દુઆએ કોમેલ પડે, મસાહેબ સાંભળે, મસાહેબ જે છે એ પડવામાં આવતા હોય તો પણ એની આંખમાં આંસુ નહીં આવશે. પૈગંબરે અકરમ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમે જમનાબે અબુઝરને અમુક નસીહતો કરી હતી, તેમાંથી એક નસીહત એ પણ હતી કે એ અબુઝર, તમે રડી શકો, જે રડી શકે તે રડે, અને જે ન રડી શકતો હોય તે રડવા જેવું મોઢું બનાવે. કેમ કે સખ્ત દિલ ઇન્સાન જે છે એ અલ્લાહથી દૂર હોય છે. અઝાન ગિરામી કોશિશ કરવી જોઈએ કે ઇન્સાન પોતાના દિલની સખ્તી દૂર કરે. આજે આપણે એવી સારી સિફતની વાત કરશું કે દિલને પાક કરવું હોય, કલબે સલીમ બનાવવું હોય તો એની અંદર બીજી કઈ નેક સિફત હોવી જોઈએ, અને એ નેક સિફતનું નામ છે શરહે સદ્ર, સહિષ્ણુતા, સહનશીલતા, નફ્સની મારેફત. આના લેખક હસન અબતઈ ફરમાવે છે કે પોતાના બંદા પર અલ્લાહની મહેરબાનીઓમાંથી એક મહેરબાની એ છે કે અલ્લાહ તેને સહનશીલ બનાવ્યો છે, તેને એવી શક્તિ આપી છે કે લોકો તરફથી કરવામાં આવતા ખોટા આરોપો પર તે સબ્ર કરે છે. પોતાના પૈગંબર સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ માટે અલ્લાહની મોટી નેમતોમાંથી એક નેમત સહનશીલતા હતી. પોતાના મકસદમાં કામયાબી માટે પૈગંબરે ખુદાને સહનશીલ હોવું ખૂબ જ જરૂરી છે. જેવી રીતે સૂરે ઇન્શરા આયત નંબર 1 અલ્લાહ સુબહાનહુ તઆલા એમના માટે ફરમાવ્યું કે શું અમે તમને સહિષ્ણુતા સહનશીલતા ન આપી? અલ્લાહ તરફ આવનાર અથવા અલ્લાહના રસ્તા ઉપર ચાલનાર વ્યક્તિ માટે અઝાને ગિરામી એ વ્યક્તિ માટે ખૂબ જ જરૂરી છે કે પોતાની અંદર સહનશીલતા પેદા કરે. કેમ કે તંગ નજર હોવું એ પણ એક રૂહાની બીમારી છે જે ઇન્સાનમાં ક્યારેય ન હોવી જોઈએ. ગીબત જેવો મોટો ગુનાહ અથવા તે સિવાયના બીજા મોટા ગુનાહો કેવી રીતે થાય છે? કેમ કે ઇન્સાનની અંદર સહનશીલતા નથી હોતી. સહનશીલતા ન હોવાને કારણે અને ટૂંકી દૃષ્ટિ, સંકુચિત દૃષ્ટિ હોવાના કારણે આ ઉત્પન્ન થાય છે. લેખક ફરમાવે છે કે એક વખત આલિમોની એક બેઠકમાં એમણે દાવત આપવામાં આવી હતી. તે સભામાં અમુક લોકોને છોડીને મોટા ભાગે તો બધા આલિમો જ હતા. અલગ અલગ વિષય પર એ લોકોની વાતચીત થઈ રહી હતી. અચાનક મનોવિજ્ઞાનના એક વિશેષજ્ઞ જે છે એ ઊભા થયા અને જેટલા લોકો હાજર હતા એને કહેવા લાગ્યા કે મારો એક પ્રશ્ન છે, મારો એક સવાલ છે. જો અલ્લાહ તાહલા આપણા માટે અગર ફક્ત એક જ ગુનાહને હલાલ કરી દે અને એવો ઇખ્તિયાર પણ આપવામાં આવે કે તમારી મરજી પ્રમાણે એક ગુનાહને પસંદ કરી લો, તો તમે કયા ગુનાહને પસંદ કરશો? દરેકે અલગ અલગ વાત કહી. ત્યાં એક વલી સિફતના બુઝુર્ગવાર આલિમદ્દીન હાજર હતા. તેમણે કહ્યું કે હું કોઈ પણ ગુનાને હલાલ સમજવાનું પસંદ જ નથી કરતો, કેમ કે જો ઇન્સાન ગુનાહની હકીકતને સમજી લે અને જાણી લે કે અલ્લાહની નાફરમાની એ તો કેટલું ખરાબ કામ છે, તો ક્યારેય પણ ગુનાહ તરફ ઝુકાવ એને પેદા જ નહીં થશે, ન એ ઝુકાવ પેદા કરશે. જો કે તેમની આ વાત પર મારા સિવાય કોઈએ ધ્યાન ન આપ્યું. બીજા એક ભાઈ બોલ્યા, હું તો કિબતને પસંદ કરું છું, કેમ કે મને લોકોની કિબત કરવાનું ખૂબ પસંદ છે. હાજર જેટલા લોકો હતા તેની મજાક ઉડાવવા માંડ્યા, તેના પર હસ્યા અને કહેવા લાગ્યા કે આટલા બધા મજેદાર ગુનાહો છે અને તું ગીબતને લઈને બેઠો છો. તેણે કહ્યું કે હું તો સાચું જે હતું એ તો મેં કહી દીધું, ગીબતની મજા બીજા બધા ગુનાહો કરતાં વધારે છે. હવે આ લેખક કહે છે કે મારી તો એ કોશિશ હતી કે ઓલમાની બેઠકથી હું કંઈક ફાયદો ઉપાડું અને મજલિસમાં હું એ માટે તો આવ્યો હતો, જેથી મેં તો એ વલી સિફત આલિમદ્દીનને પૂછી લીધું કે તમે આ દરજ્જા સુધી કેવી રીતે પહોંચ્યા, તમને કેમ કોઈ ગુનામાં મજા નથી આવતી? તેમણે જવાબ આપ્યો કે જો ઇન્સાન સાચા અર્થમાં અલ્લાહનો બંદો બની જાય તો અલ્લાહ તાલા તેની આંખો પરથી પડદા ઉઠાવી લે છે. અમાલના ફાયદા અને નુકસાન તેના પર સ્પષ્ટ કરી દે છે. કિતાબ અમાલે સદ્દુકની દુઆઓમાં જે શબ્દો આપ્યા છે તે દુઆ માટેની એક મિસાલ બની જાય છે. દુઆના શબ્દો આ પ્રમાણે છે કે હે પરવરદિગાર, દરેક ચીજની હકીકત જેવી છે અમારા માટે સ્પષ્ટ કરી દે, દરેક ચીજની અસલ શકલ અમને દેખાડી દે. ઇન્સાન જ્યારે સાચા સાચા અર્થમાં અલ્લાહની બારગાહમાં પાછો ફરે છે ત્યારે આ સ્થિતિ તેના માટે સર્જાય છે. જ્યારે ઇન્સાન ગુનાહોના ભયાનક અંજામને અગર પોતાની આંખોથી જોઈ લે છે તો કોઈ પણ હાલમાં ગુનાહથી દૂરી અપનાવે છે. પછી ભલે ને તેને ગુના અંજામ આપવાની રજા કેમ ન મળી જાય. ત્યાર પછી મેં તેમને બીજો પ્રશ્ન કર્યો કે આ પણ બતાવી દો કે ફલાણાએ બધા ગુનાહોમાં ગીબતને કેમ પસંદ કરી. ત્યારે તેમણે ફરમાવ્યું કે વાત એ છે કે આ સવાલનો સંબંધ તો તેમની સાથે છે. શક્ય છે કે વાત વાતમાં જબાનથી એવા શબ્દો નીકળી જાય કે તેમની ગીબત કહેવાય અને અનિચ્છાએ આપણે ગુનામાં પડી જઈએ. એટલે બહેતર છે કે તેમને પણ આપણી ચર્ચામાં સામેલ કરી લઈએ અને પૂરી વાત તેમની સમક્ષ રાખી દઈએ, જેથી કરીને હકીકત સ્પષ્ટ થઈ જાય. એક મોટા ગુનાહમાં પડવાથી આપણે બધા બચી જાય. હું પણ એ વાતને માની ગયો અને જે રૂમમાં અમે બેઠા હતા ત્યાં તેમને પણ અમે બોલાવી લીધા અને જે કાંઈ અમારી ચર્ચા થઈ રહી હતી તે બયાન કરી. ચર્ચામાં તેમણે સામેલ કરવાનું કારણ પણ બતાવી દીધું. તેમણે કહ્યું, આજે મારી આ સ્થિતિ તે તકલીફોના કારણે છે જે આ લોકોએ મને પહોંચાડી છે. મારા હકો પાયમાલ કર્યા છે આ લોકોએ, મને તો ઘણો સતાવ્યો છે. હવે મને આ લોકોની બુરાઈ કરવામાં, આ લોકોને ઝલીલ કરવાથી એટલે કે ગીબત કરવાથી જ મને સુકૂન મળે છે. મને સમજ નથી પડતી કે હું શું કરું, કઈ રીતે આ રૂહાની બીમારીથી છુટકારો પામું. આ સાંભળીને એ સમયે આ ભાઈએ મને અલ્લાહના આ બુઝુર્ગ જે વલી હતા એ તો કહેવા લાગ્યા, હવે તમે લોકો તો બતાવો મને કે આ બીમારીના ઈલાજ માટે હવે શું કરું. તે બુઝુર્ગ વલી જે છે એણે કહ્યું કે તમને હું બે ઈલાજ બતાવું છું, તમે તેના પર જો અમલ કરશો તો જરૂર આ બુરા અમલથી તમને છુટકારો મળી જશે. પહેલાં તો એ વાત સારી રીતે જાણી લો કે દુનિયામાં જે એકદમ નીચ અને અધમ લોકો જે છે એ હંમેશાથી રહ્યા છે અને તેઓએ અલ્લાહના નેક અને સાચા બંદાઓ હંમેશા સતાવ્યા છે અને સતાવતા રહ્યા છે. તે લોકો તેને પરેશાન કરતા રહ્યા છે. પછી તે કહે છે કે તમે જોશો કે હઝરત આદમથી લઈને ખાતેમુલ અંબિયા સુધી હંમેશા અલ્લાહના વલીઓને પરેશાન કરવામાં આવ્યા છે, બલકે તેનાથી પણ આગળ વધીને ખુદ અલ્લાહને પણ બુરું ભલું કહેવામાં આવ્યું છે. તો આવો ઝુલ્મ સહન કરવાવાળા દુનિયામાં તમે એકલા તો નથી ને. જ્યારે તમે આ હકીકતને સમજી લેશો ને કે દુનિયાદાર લોકો બધા માટે જ તકલીફદાયક હોય છે અને ખાસ કરીને અલ્લાહના દોસ્તો માટે, તો આ મુશ્કેલી તમારા માટે એક સામાન્ય બાબત બની જશે. આ વિષય પર મારી સાથે એક કિસ્સો બની ચૂક્યો છે, હું તમને અહીં બયાન કરું છું. પછી એમણે આલિમે દીને કિસ્સો બયાન કર્યો કે ભાઈ, કિસ્સો એ રીતે છે કે જ્યારે હું કુમમાં દીની તાલીમ લઈ રહ્યો હતો એક વ્યક્તિ મને એક પત્ર આપ્યો. તે પત્રમાં તેણે તો ખૂબ જ અપશબ્દો લખ્યા હતા, ગાળો આપી હતી. મને તો ખૂબ ખરાબ લાગ્યું, મને તો ગુસ્સો પણ આવી ગયો. ત્યારે હું મરહૂમ આયતુલ્લાહિલ ઉઝમા બુરુજરદી અલ રહેમાની સેવામાં પહોંચ્યો. એની ખિદમતમાં જઈ અને મેં એ લોકોની શિકાયત કરી કે જેણે આ પત્ર મને લખ્યો હતો. આ પત્ર આકાને દેખાડ્યો તો તે પોતાની જગ્યા પર બેઠા બેઠા જ મારી સામે અમુક પત્રો રાખી દીધા, જેમાં તેમની સાથે અજીબ બેઅદબી કરવામાં આવી હતી. આ બુઝુર્ગ મુસ્તૈદ નિશાનમાં એટલા ખરાબ શબ્દો ઉચ્ચારવામાં આવ્યા હતા કે મારો તો બધો જ ગુસ્સો ઉતરી ગયો. હું સમજી ગયો કે ઇન્સાન જેટલું નેક અને પવિત્ર હશે તેનું એટલી જ પ્રમાણમાં વધારે અપમાન લોકો કરશે. આ વિશે પણ એક હદીસનું પણ જે છે એ વર્ણન જે છે કરીએ છીએ કે જ્યારે જે છે એ છઠ્ઠા ઇમામના એક સહાબી કે જેનું નામ હતું અલકમા, એ રિવાયત બયાન કરે છે કે હું છઠ્ઠા ઇમામ અલૈહિ સલામની સેવામાં હાજર થયો અને પૂછ્યું કે એ પૈગંબરે ખુદાના ફરજન, તે લોકો કોણ છે જેમની ગવાહી કબૂલ કરવામાં આવે છે અને કોની ગવાહી કબૂલ નથી. આપે ફરમાયું કે જે મુસલમાન છે અને ઇસ્લામી અહકામ પર અમલ કરે છે તેની ગવાહી કબૂલ કરવી જોઈએ. મેં કહ્યું, શું તે લોકો જેઓ અલ્લાહની નાફરમાની કરે છે તેમની ગવાહી પણ કાબિલે કબૂલ છે? ત્યારે આપે ફરમાયું, જો ગવાહીનો માપદંડ આ જ હોય તો પછી અંબિયા અને માસૂમ ઇમામો સિવાય કોઈ પણ ગવાહી ન આપી શકે. આ કારણે જો તમે જુઓ, એક મુસલમાન જાહેરમાં ગુના નથી કરતો, જાહેરમાં નેક માણસ છે, બે આદિલ મુસલમાન પણ તેની વિરુદ્ધ ગવાહી ન આપે તો તે આદિલ છે અને તેની ગવાહી કબૂલ છે, તેની ઇજ્જત કરવી જોઈએ. પછી ભલે ને તે સાચે જ ગુનેગાર હોય, જો કયા વ્યક્તિની ગીબત કરે એટલે કે તેની બુરાઈઓને બીજા સમક્ષ બયાન કરે તો તે ગીબત કરનાર અલ્લાહનો બંદો નથી, બલકે તે શૈતાનનો બંદો છે. મેં મારા વાલિદે મોહતરમથી પૈગંબરે ખુદાનું આ કથન સાંભળ્યું છે કે જે કોઈ પોતાના મોમિન ભાઈની બુરાઈ બયાન કરે, અલ્લાહ તાલા આ બંનેને જન્નતમાં ભેગા જ નહીં કરે. અને જો કોઈ પોતાના મોમિન ભાઈ પર તહમત નાખે એટલે કે એવી વાત કહે જે બિલકુલ તેમાં છે જ નહીં, તો પછી અલ્લાહ તાલા તહમત નાખનારે હંમેશા દોઝખમાં નાખી દેશે. આ તો જહન્નમ ઘણી જ ખરાબ જગ્યા છે. તો હવે આ ઇમામના સાહાબી અલકમા કહે છે કે મેં છઠ્ઠા ઇમામને અર્ઝ કર્યું કે હે ફરઝંદે રસૂલ, લોકો અમારા વિશે કેટલી ખરાબ અને નાપસંદીદા વાતો કરે છે, અમે તો પરેશાન થઈ જઈએ છીએ. આપે ફરમાવ્યું, એ અલકમા, કોઈ પણ વ્યક્તિ બધા લોકોને ખુશ નથી કરી શકતો, ન તેમની જબાનને રોકી શકે છે. એ અલકમા, તમે લોકોની જબાનથી કઈ રીતે સુરક્ષિત રહી શકો છો, જ્યારે કે અલ્લાહના નબીઓ અને તેના પ્રતિનિધિઓ પણ આજ સુધી સુરક્ષિત ન રહ્યા. શું તમે નથી સાંભળ્યું કે જનાબી યુસુફે સિદ્દીક અલી રહેમબાર પર નૌઝ બિલ્લા ઝીનાની તહમત નાખવામાં આવી? જનાબે યુબ અલી સલામના વિશે એમ કહેવામાં આવ્યું કે એમની બીમારી એક મોટા ગુનાહનું પરિણામ હતું, નૌઝ બિલ્લા. શું હઝરત દાઉદ પર આ આરોપ નથી નાખવામાં આવ્યો કે તેઓ એક પક્ષી પકડવાના બહાને ઉરીબા નામની સ્ત્રી જોવા માટે છાપરા પર ગયા હતા, તેના આશિક થઈ ગયા હતા, તેના પતિને એટલા માટે જંગ માટે મોકલ્યા કે તેઓ મરી જાય અને તેઓ માર્યો જાય અને તેની પત્નીથી શાદી કરી લે? એ અલકમા, શું તો નથી સાંભળ્યું કે હઝરત મૂસા પર નામર્દ હોવાનો આરોપ નાખવામાં આવ્યો, તેમને ઘણી જ તકલીફ પહોંચાડી, પછી અલ્લાહે તેમના આરોપથી નજાત આપી, કેમ કે હઝરત મૂસા અલી સલામ તો અલ્લાહના નજદીક અને ખૂબ જ માનવંત હતા. આ રીતે બીજા બધા નબીઓ પર પ્રકાર પ્રકારના આરોપ નાખવામાં આવ્યા છે કે તેઓ જાદુગર છે અથવા એ કે તે દુનિયાની લાલચમાં નબુવતનો દાવો કરે છે. શું હઝરતે મરિયમ પર આરોપ નાખવામાં નથી આવ્યો કે માઝલ્લા તેમનો સંબંધ યુસુફે નજાર નામના શખ્સ સાથે હતો જેનાથી જનાબી ઈસાનો જન્મ થયો? શું પૈગંબર ઇસ્લામ મોહમ્મદ બિન અબ્દુલ્લા પર શાયર અને પાગલ હોવાની નિસ્બત આપવામાં નથી આવી? શું પૈગંબર ઇસ્લામ પર એવી તહમત નાખવામાં નથી આવી કે માઝલ્લા અબ ઝૈદ બિન હારિસાની પત્નીના આશિક થઈ ગયા હતા અને તેમની અમુક હરકતોના કારણે ઝૈદ બિન હારિસાએ પોતાની પત્નીને તલાક આપી અને આપ સલ્લાહે તેની સાથે શાદી કરી લીધી? એ અલકમા, શું તે નથી સાંભળ્યું કે જંગે બદરમાં જ્યારે માલિક ગલીમત હાથ લાગ્યું તો મુસલમાનોએ પૈગંબરે અક્રમ પર લાલ મુલાયમ કાપડ ચોરવાનો આરોપ નાખ્યો? તો અલ્લાહ તાલાએ પૈગંબરના બચાવમાં આ આયત નાઝિલ કરી કે નબી સલ્લા ક્યારેય અમાનતમાં વિશ્વાસઘાત નથી કરતા, જો કોઈ વિશ્વાસઘાત કરશે તો કયામતના દિવસે તેનો બદલો લેવામાં આવશે. પછી ઇમામ કહે છે, એ અલકમા, શું તે નથી સાંભળ્યું કે મુસલમાનોએ તો રસૂલે અક્રમ પર આરોપ નાખ્યો કે તે પોતાના કાકાના દીકરા હઝરત અલી અલૈહિસલામ વિશે પોતાની મરજીથી વાત કરે છે, ત્યારે અલ્લાહ તાલાએ આ એત નાઝિલ કરી તેમની વાતને રદ કરી કે રસૂલે ખુદા સલ્લા વસલમ કોઈ પણ વાત પોતાની મરજીથી નથી કરતા, બલકે જે કાંઈ ફરમાવે તે તો અલ્લાહની વહી હોય છે. આ સિવાય પૈગંબરે અક્રમને આ રીતે કહેવામાં આવ્યું કે તમે અલ્લાહના પ્રતિનિધિ નથી, આપ તો બહુ દુઃખી થયા, તો અલ્લાહ તાલાને આશ્વાસન આપતા આ આયત નાઝિલ કરી. એ હબીબ, ફક્ત આપને જ ચૂંટલાવવામાં નથી આવ્યા, બલકે આપની પહેલાં પણ નબીઓને ચૂંટલાવવામાં આવ્યા છે. તો તેમણે તો સબ્ર કર્યું અને ઘણી તકલીફ સહન કરી, એટલું સીધું કે અમે તેમની મદદ કરી. મેરાજના કિસ્સામાં પણ આપ સલ્લલ્લાહુ અલૈહી વસલ્લમને ચૂંટલાવવામાં આવ્યા. આપને એમ ફરમાવવામાં આવ્યું, જ્યારે આપે એમ ફરમાવ્યું કે હું આસમાન પર ગયો, મેરાજ પર ગયો હતો, તો કોઈએ કહ્યું કે અલ્લાહની કસમ રાતથી સવાર સુધી આપ બિસ્તર પર સૂતા હતા. અને પછી રસૂલે અક્રમ પછી ઇમામો પર પી આરોપ લગાવવામાં આવ્યા. તે આનાથી પણ કંઈક ઘણા વધારે છે, જેમ કે મૌલાએ કાયનાત પણ આરોપ લગાવવામાં નથી આવ્યો કે આપ હુકુમત અને દુનિયાના લાલચી છો, ફિતનો પેદા કરે છે, લોકોને આરામથી બેસવા નથી દેતા, મુસલમાનો લોહી વહાવે છે, શું આપ થોડી ભલાઈ હોત તો ખાલિદ બિન વાલિદને કત્લનો હુકમ ન આપત? શું અલી અલી સલામ પર આરોપ નાખવામાં નથી આવ્યો કે હઝરત ફાતેમા ઝેરા સલામુલ્લાહ હોવા છતાં અબુ જહેલની છોકરી સાથે શાદી કરવા માંગતા હતા, નૌઝ બિલ્લા? અને પછી એમ પણ કહેવામાં આવ્યું કે પૈગંબરે ખુદાએ હઝરત અલી અલૈહિ સલામને મિંબર પર શિકાયત કરી અને ફરમાયું કે હઝરત અલી અલૈહિ સલામ પૈગંબરની દીકરી હોવા છતાં અલ્લાહના દુશ્મનની છોકરી સાથે શાદી કરવા માંગે છે. અને બધા જાણી લ્યો કે આ ફાતેમા ઝહરા મારા જીગરનો ટુકડો છે, જો કોઈ ફાતેમા સલ્લલ્લાને તકલીફ આપે એણે મને તકલીફ આપી, જે કોઈ ફાતેમા સલ્લલ્લાને ખુશ કરશે તેણે મને ખુશ કર્યા, જે કોઈ તેને નારાજ કરશે તેણે મને નારાજ કર્યા. હવે આ બધી વાત છઠ્ઠા ઇમામ અલકમા નામના સાહાબીને કહી રહ્યા હતા. પછી કહે છે કે એ અલકમા જુઓ આ કેટલું આશ્ચર્યજનક છે કે લોકોનો એક ગીરો હઝરત અલી અલૈહિ સલામને ખુદા કહે છે. અમુક લોકો તો અલી અલૈહિ સલામ પર અલ્લાહના નાફરમાન બંદા હોવાનો આરોપ લગાવે છે. બેશક અલી અલૈહિ સલામ માટે કેટલું સખ્ત હતું કે તેમને તો ખુદા કહેવામાં આવે. એ અલકમા, આથી વધીને શું કે ખુદ પરવરદિગાર પર આરોપ લગાવવામાં આવ્યો? લોકોએ તો અલ્લાહને પણ નથી છોડ્યા. શું અલ્લાહ તરફ આ નિસ્બત આપવામાં નથી આવી કે તે ત્રણ છે? શું અલ્લાહને મખલૂકની ઉપમા નથી આપવામાં આવી? શું લોકોને આ રીતે નથી કહ્યું કે આ દુનિયા કોઈ ખુદા નથી, બલકે જમાનો ખુદ જ ખુદા છે અને આ આસમાન અને કાયનાત પણ ખુદા છે? શું અલ્લાહ વિશે આમ નથી કહેવામાં આવ્યું કે તેને શરીર છે, તેને શકલ છે? નોઝ બિલ્લા. એ અલકમા, જે લોકો ખુદ અલ્લાહ પર આરોપ લગાવવામાંથી નથી રોકાતા, તો કઈ રીતે શક્ય છે કે તેઓ લોકો પર તહમત ન લગાવે? જેથી અલ્લાહની મદદ માંગો અને સબ્ર કરો, એટલા માટે કે જમીનનો માલિક અલ્લાહ છે. પોતાના બંદાઓમાંથી જેને ચાહે આપે છે, પરંતુ છેવટે જમીનના વારસદાર તો પરહેજગાર લોકો છે. હવે અહીં તો ઇમામે જમાનાના ઝહૂરના જમાના તરફ ઇશારો છે. ત્યાર પછી છઠ્ઠા ઇમામે કહ્યું, બની ઇસરાઈલ હઝરત મૂસા અલી સલામને જ્યારે કહેવા લાગ્યા કે એ મૂસા, જેવી રીતે તમારા આવતા પહેલાં અમને ઘણી તકલીફ આપવામાં આવી, ત્યાર પછી પણ અમને તકલીફ આપશે? ત્યારે અલ્લાહે મૂસાને કહ્યું કે આ લોકોને કહો કે ઉમ્મીદ છે કે અલ્લાહ તારા તમારા દુશ્મનોને હલાક કરી નાખે, તમને એ જમીન પર તેમના પ્રતિનિધિ બનાવી દે, જેથી ખબર પડે કે તમે કેવી રીતે અમલ કરો છો. તો આ ઇલાજ તો છઠ્ઠા ઇમામે પોતે જ જે છે અલકમાને તજવીજ ફરમાવ્યો છે, બતાવ્યો છે. તો હવે આ બધી રિવાયતો અને આ વાક્યા પરથી શું સ્પષ્ટ થાય છે કે ઇન્સાનને ખબર પડે કે જે નબીઓ, ઇમામો, ઔલિયા એ ખુદા, બલકે ખુદ જાતે પરવરદિગાર લોકોની જબાનથી જ્યારે સુરક્ષિત ન રહ્યા, તો સામાન્ય ઇન્સાન કયા ખેતની મૂલી છે? અને વળી મુસીબત અને તકલીફ જે છે આ બધું જે છે એ હંમેશ માટે તો નથી રહેતી ના. આ તો એક ઇલાહી કાનૂન છે કે જ્યારે મુસીબત અને તકલીફ સાર્વજનિક થઈ જાય છે તો પછી એ તકલીફ જ નથી રહેતી. અને આ ઉસૂલ મુજબ તો ખરેખર જે છે એ આપણે જોઈએ કે ઇન્સાન જે છે એને સહનશીલતા આ બધું સાંભળીને આવી જ જાય, ઇન્સાન સહનશીલ બની જાય. અને આ સિફત અંબિયા, અઈમા, ઔલિયા આ બધા જે છે એ ઇલાહી સિફતના મઝર હોય છે. તો આ બધું સાંભળ્યા બાદ ઇન્સાને પોતાની આ બુરાઈ જે છે, આ રૂહાની બીમારીને દૂર કરવી જોઈએ. સહનશીલતા સાચેત શીખવી હોય તો આવો કરબલાના એ અઝીઝાને ગિરામી શહદા કે જેણે ખરેખર કેટલું સહન કર્યું, કરબલાના શહીદો અસીરાને કરબલા, યતીમાને કરબલાથી શીખીએ કે દુશ્મનો કેટલી હદ સુધી ઝુલ્મ સિતમ કરતા હતા, પણ આ લોકો સબ્ર કરતા હતા. ઉમરે સાદને 11 મોહરમ આ બધા નજીસ લાશો દફન કરી દીધા, પણ આ અઝાદારો ઇમામ હુસૈન અને એના સાથીઓના લાશા જલ્દી રેત પર બેગોરો કફન પડ્યા હતા. સૈદાનીઓને રસન બસતા જ્યારે લઈ જવામાં આવ્યા એ વખતનું આ વાક્ય છે કે એક યહૂદી પોતાના શોહર અને કનીઝના સાથે સફર કરી રહી હતી. એનું બયાન છે કે રાત્રે જ્યારે સૂતી હતી તો એક એવો એણે સ્વપ્ન જોયું ડરાવનું, કે તે પોતાની કનીઝને કહે છે કે હાલ આપણે જે છે એ સહરા તરફ જઈએ, તાકી થોડુંક મારું દિલ હળવું થઈ જાય. કનીઝને લઈને કરબલા તરફ રવાના થઈ. આઝાદારાને મઝલુમે કરબલા શું જોવે છે કે પક્ષીઓ હવામાં પ્રવાસ કરી રહ્યા છે, ક્યારેક જમીન પર ઉતરે છે, ક્યારેક ઉડે છે, શોર મચાવે છે, જાણે રોઈ રહ્યા હોય કનીઝથી. આ યહૂદી ઔરત કહે છે કે સમજમાં નથી આવતું કે રાતના વખતે આ પરિંદા કેમ જમા છે અને કેમ રોવે છે, કેમ શોર કરે છે, લાગે છે એનો કોઈ સરદાર મરી ગયો છે. ચાલો આપણે જરાક જોઈએ, દરિયા તરફ, તરાઈ તરફ આગળ વધે છે, જોવે છે કે એક 32 વર્ષની જવાન લાશો છે જેના બંને હાથ કપાઈ ગયા છે. અઝીઝાને ગિરામી, આ 32 વર્ષના જવાનની લાશ જોવે છે, હાથ કપાયેલા, એક વખત તીર પણ દેખાય છે. ત્યારે આ યહૂદી વિચાર કરે છે કે કોઈ સક્કા હશે કે દરિયા પર પાણી લેવા આવ્યો હશે અને કદાચ પાણી ન લઈ શક્યો હશે. યહૂદી છે પણ એનું દિલ ભરાઈ આવે છે. આગળ વધે છે તો જોવે છે ખૂન છે, કરબલાની જમીન લાલ છે, રેત પર લાશો પડી છે, દફન કરવાવાળું કોઈ નથી. ત્યાં એની નજર ગઈ કે એક 18 વર્ષના કડિયલ જવાનનું લાશો પડ્યો છે. અસાધાર અને મઝલુમે કરબલા જે જખ્મ જોવે છે કે જેનામાંથી ખૂન જતું હોય છે, યહૂદી પોતાનું કાળજું થામીને બેસી જાય છે, એની જવાની પર રોવા માંડે છે. વળી થોડુંક આગળ ગઈ તો નશેબમાં જોવે છે કે એક એવી લાશ છે કે જેને પક્ષીઓએ સાયો કર્યો છે, અને એ જોઈ કે કનીસ કહે છે કે બીબી આ જે છે કોનો લાશો હશે, ત્યારે આ કહે છે કે લાગે છે કે આ જ તે આનો સરદાર છે, આ બધા પરિંદાઓ જે છે ઉડે છે એના સરદાર લાગે છે. અને પછી આ લોકો આગળ જાય છે, શું જોવે છે કે 6 મહિનાનો આ બચ્ચાનો લાશો, એના ગળા પર તીર છે, ઝખમથી ખૂન સારી છે, હવે તો યહૂદીથી રહેવાતું નથી. અરે એવું જે છે એ માથું પીટવા માંડે છે, રોવા માંડે છે, અને ત્યાં જઈને કહે છે કે અરે બાપરે, અરે આ ઉંમરના તો હેવાન પણ જબર નથી કરવામાં આવતા, કેવા ઝાલિમ લોકો હતા કે એને બચ્ચાની કમસીની પર રહેમ ન કર્યો. આના મા બાપે ન જાણે કઈ હાલતમાં એને જોયો હશે. જન્ને યહૂદિયા આ બધું બોલતી હતી, ત્યાં હવે શું જોવે છે કે પોતે જે છે એક અમારી જોવે છે. અહીં પોતી દુઆ કરતી જાય છે કે ખુદા મૂસાવા હારૂનના વાસ તો તને, કે આ બચ્ચાને જેણે કત્લ કર્યું છે એને તું માફ ન કરજે. હવે એનું ધ્યાન પડે છે કે એક અમારી આસમાન પરથી ઉતરી રહી છે. અઝાદારાને મઝલુમે કરબલા, આના હોશ જતા રહે છે. એક તખ્ત આસમાનથી જમીન પર ઉતરે છે, અને શું જોવે છે કે એમાંથી 3 મુઅઝ્ઝમા બેઠા હતા, એમાંથી એકે ચહેરા પર જે છે રોબો જલાલ નજર આવ્યો. આ 3 શહીદોના સરદારના ઈલાશ પર આવે છે, અને એક બીબી આગળ વધીને કહે છે અસલામો અલે કયા વલદી વ સમરત ફોવાદી એ હુસૈન. અરે યહૂદી કહે છે કે મને આ બધું જોઈને કશ આવી ગયો, હું તાબે સ્વપ્ન લાવી શકી, અને આગળ વધી તો હું શું જોઉં છું કે હું બેહોશ થઈ ગઈ છું. અસાધારણ મસલુમે કરબલા, આપણે સમજી ગયા આ બીબી બીજું કોઈ નહીં, ફાતેમા તો ઝહરા સલામુલ્લાહ છે, જે પોતાના હુસૈનને મળવા આવ્યા છે. આ ઝીઝો આ જનાબે ફાતેમા તો ઝહરાએ ઇમામ હુસૈનને કઈ રીતે અરે બે ગોરો કફન જોયા હશે. અલા લાનતુલ્લાહ અલલ કૌમે ઝાલમીન. બિસ્મિલ્લાહ રહમાન રહીમ. યા અલ્લાહ યા રહમાનો યા રહીમ યા મુકલ્લબલ કુલૂબ સબિત કલબી અલા દિનેક પરવર્તી ખરા તને વાંચતો અહેલ બેત અલહમ સલામનો ઇમામે જમાનાના ઝહૂરમાં તાજીલ ફરમાઓ, ઇમામના ઝહૂરમાં સહેલો આસાની ફરમાઓ, ઇમામની પહેલી આવાઝ પર લબ્બે કહેવાની તોફીક અતા ફરમાઓ, એના આવાન અનસાર તાબે ફરમા અબદારશીઓમાંથી કરાર દે છે. પરવર્તિકારા કરીમ આકા રહીમ, મૌલા મારાના મારા મરહુમીનના ગુનાહોને માફ ફરમાઓ, હર બીમારને શિફા અજલા કામિલા ઇનાયત તા ફરમાઓ. આજ વર્ષે અમને હજ્જો ઝારતથી મુશર્રફ ફરમાઓ. રબ્બના તકબ્બલ મિન્ના ઇન્નકા અન્તસ સમીઉલ અલીમ.